એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના અંકમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા સતત બદલાઈ રહી છે અને અમુક વિષયો એવા હોય છે જે હંમેશા એમ કે મહત્વના રહે છે.
અને પરમાણુ શસ્ત્રોનો વિષય તો ચોક્કસપણે એવો જ છે. આજે આપણે માર્ક વોલ્વરટના પુસ્તક ન્યુક્લિયર વેપન્સ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ એવો વિષય છે જેણે ખરેખર આપણી દુનિયાને મૂળભૂત રીતે બદલી નાખી છે.
ખરેખર ભલે ને શીત યુદ્ધ પતી ગયું હોય, પણ પરમાણુ શસ્ત્રોનો પડછાયો, એના પ્રસારનો ડર, એ બધું તો આજે પણ આપણી આસપાસ છે જ. ઉત્તર કોરિયા જુઓ, ઈરાન જુઓ, કે પછી મોટી શક્તિઓ વચ્ચેનો તણાવ, આ મુદ્દો તો છાપામાં ટીવીમાં આવ્યા જ કરે છે.
બિલકુલ, એટલે જ આ પુસ્તક શું કહે છે એ સમજવું બહુ જરૂરી છે. એ આપણને સમજાવે છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે, આ શસ્ત્રો બન્યા કેવી રીતે, અને એણે યુનો આંતરરાષ્ટ્રીય સંબંધોથી માંડીને સામાન્ય માણસની માનસિકતા સુધી બધું જ કેવી રીતે બદલી નાખ્યું.
માર્ક વોલ્વર્ટન, એમના વિશે કંઈક જણાવશો? મને એ વાત રસપ્રદ લાગી કે એ પોતે કોઈ પરમાણુ વૈજ્ઞાનિક નથી, ખરું ને?
હા, એ વાત સાચી છે. માર્ક વોલ્વર્ટન એક અમેરિકન વિજ્ઞાન લેખક છે, ઇતિહાસકાર અને પત્રકાર પણ. એમની ખાસિયત શું છે કે ભાઈ, ગમે તેવો અઘરો વિષય હોય, વિજ્ઞાનનો હોય કે ઇતિહાસનો, એને એકદમ સરળ બનાવી દે, સામાન્ય માણસ પણ સમજી શકે અને રસ પડે એવી રીતે કહે.
એટલે કે એક સારા વાર્તાકારની જેમ, જે બધા તથ્યોને જોડીને એક મોટું ચિત્ર ઊભું કરે અને પેલું ટેકનિકલ જાર્ગન અને રાજકીય ખેંચતાણ એ બધાથી દૂર રહીને.
હા, બરાબર. એમનો દ્રષ્ટિકોણ એક જાણકાર પણ તટસ્થ બહારની વ્યક્તિ જેવો છે. એમણે વાયર્ડ અને સાયન્ટિફિક અમેરિકન જેવા મોટા નામો માટે લખ્યું છે, એટલે સમજાય કે તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ આ ત્રણેયના સંગમ પર વિચારી શકે છે. આ પુસ્તક માટે પણ એમણે ઊંડું સંશોધન કર્યું છે, નિષ્ણાતો સાથે વાતચીત કરી છે અને બધું એકદમ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે.
એ બહુ મહત્વનું છે, કારણ કે પરમાણુ શસ્ત્રો જેવો વિષય, એમાં ટેકનિકલ બાબતો પણ ઘણી હોય ને રાજકીય રીતે સંવેદનશીલ પણ હોય, એટલે સ્પષ્ટ અને સંતુલિત વાત જરૂરી છે. ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે?
હા, જુઓ, પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ એમ કે ખૂબ જ ગંભીર છે અને સીધો પણ. એ કહે છે કે પરમાણુ શસ્ત્રોનો જન્મ થયો અને પછી એ ફેલાયા, એ માનવ ઇતિહાસનો સૌથી મોટો અને કદાચ સૌથી ભયાનક વળાંક છે. વોલ્વર્ટન દલીલ કરે છે કે આ શસ્ત્રોએ યુદ્ધની કલ્પના જ બદલી નાખી, દેશો વચ્ચેના સંબંધ બદલી નાખ્યા અને આપણે આપણા અસ્તિત્વ વિશે જે રીતે વિચારતા હતા એ પણ બદલી નાખ્યું, કાયમ માટે.
કાયમ માટે.
હા, આપણે હવે પરમાણુ યુગમાં જીવીએ છીએ, એક એવો યુગ જે આપણી પાસે, એટલે કે માનવજાતિ પાસે પોતાનો જ નાશ કરવાની તાકાત છે અને આ તાકાત હવે જવાની નથી, એ કાયમી છે.
આ કાયમી શબ્દ ખરેખર વિચારવા જેવો છે. પુસ્તકમાં પરમાણુ વિરોધાભાસ, ન્યુક્લિયર પેરાડોક્સ ની પણ વાત છે. એ શું છે? મને લાગે છે કે આ સમજવું બહુ અગત્યનું છે.
તમે સાચું પકડ્યું, આ બહુ મહત્વનો મુદ્દો છે. વિરોધાભાસ એટલે શું? કે આ શસ્ત્રો એક તરફ તો અકલ્પનીય વિનાશ લાવી શકે છે, એટલો બધો વિનાશ કે જે પહેલાં ક્યારેય શક્ય જ નહોતો, પણ બીજી તરફ આ જ શસ્ત્રો કદાચ મોટા યુદ્ધોને રોકવાનું કારણ પણ બન્યા છે.
રોકવાનું કારણ કેવી રીતે?
નિવારણ દ્વારા, અંગ્રેજીમાં જેને ડિટરન્સ કહે છે. મતલબ કે જો બંને પક્ષ પાસે પરમાણુ શસ્ત્રો હોય તો કોઈ એકબીજા પર હુમલો કરતા અચકાય, ડરે, કારણ કે જવાબમાં પોતાનો પણ વિનાશ થઈ શકે છે. પણ આ જે શાંતિ છે ને, એ એક સતત ભયના ઓથાર નીચે છે. જો ક્યારેક આ નિવારણ નિષ્ફળ ગયું તો.
ઓ, એટલે કે પોતાની સુરક્ષા માટે બનાવેલી વસ્તુ જ.
હા, એ જ પોતાના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની ગઈ. આ જ વિરોધાભાસ છે અને આજે પણ દરેક દેશની પરમાણુ નીતિના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક આ જ વિચાર છે, નહીં?
બરાબર. તો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોના માટે લખાયું છે?
મુખ્ય ઉદ્દેશ્ય તો સામાન્ય વાચકો માટે છે, જેઓ આ વિષયના નિષ્ણાત નથી પણ સમજવા માંગે છે. એમને આ પરમાણુ યુગનો એક પૂરો ઇતિહાસ આપવો અને એ પણ સમજી શકાયેલી ભાષામાં, ખાલી તારીખો અને ઘટનાઓ નહીં, એની પાછળનું વિજ્ઞાન શું છે, રાજકારણ શું હતું, પછી એમ કે સંસ્કૃતિ પર શું અસર થઈ,
લોકોના મન પર શું અસર થઈ, એ બધું જ, અને એકદમ સરળ ભાષામાં.
અને આ વાર્તા, આ સફર ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી જાય છે?
શરૂઆત થાય છે છેક 20મી સદીની શરૂઆતથી, જ્યારે વૈજ્ઞાનિકો અણુના રહસ્યો ખોલી રહ્યા હતા મૂળભૂત ભૌતિકશાસ્ત્રથી. પછી આવે છે બીજું વિશ્વયુદ્ધ અને પેલો અત્યંત ગુપ્ત મેનેટન પ્રોજેક્ટ, જ્યાં પહેલો બોમ્બ બન્યો. ત્યાંથી પછી શીતયુદ્ધનો સમય, શસ્ત્રોની હરીફાઈ, પરસ્પર ખાતરીપૂર્વકનો વિનાશ એટલે કે મેડ જેવા સિદ્ધાંતો, અને ક્યુબન મિસાઇલ કટોકટી જેવી ડરાવણી ક્ષણો, એ બધી વાત આવે છે.
અને આજનો સમય, કારણ કે ખતરો તો આપણે જાણીએ છીએ ગયો નથી.
બિલકુલ. એટલે પુસ્તક વર્તમાન પડકારોની પણ વિગતે વાત કરે છે, જેમ કે પરમાણુ શસ્ત્રોનો ફેલાવો, જેને પ્રસાર કહીએ છીએ, હાલના શસ્ત્રોનું આધુનિકીકરણ, ઉત્તર કોરિયા અને ઈરાન જેવા નવા ખતરા, પરમાણુ આતંકવાદનો ડર, અને હવે તો સાયબર હુમલાનો નવો ખતરો પણ છે કે કોઈ પરમાણુ સિસ્ટમ હેક કરી લેતો.
બાપ રે.
હા, એટલે ટેકનોલોજી, રાજકારણ, માનસિકતા, સંસ્કૃતિ, બધા પાસાને આવરી લેને એક મોટું ચિત્ર આપે છે પુસ્તક.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોની વાત કરીએ. શરૂઆત કરીએ ભાગ એકથી, શોધ અને નિર્માણ. આ બધું શરૂ કઈ રીતે થયું? એમજ વૈજ્ઞાનિકો કંઈક શોધી રહ્યા હતા ને, અચાનક આ બોમ્બ જેવી વસ્તુ સામે આવી ગઈ.
હા, લગભગ એવું જ. શરૂઆત તો શુદ્ધ જિજ્ઞાસાથી થઈ. આ ભાગ અણુને ખોલવાથી શરૂ થાય છે. મૂળભૂત ભૌતિકશાસ્ત્રની વાતો છે. ફિઝન એટલે ભારે અણુનું તૂટવું, અને ફ્યુઝન એટલે હલકા અણુઓનું જોડાવવું. અને પેલું આઇન્સ્ટાઇનનું સૂત્ર E=mc², જેણે બતાવ્યું કે દ્રવ્યમાંથી કેટલી બધી ઊર્જા છૂટી પડી શકે છે. મેરી ક્યુરી, રધરફોર્ડ, આઇન્સ્ટાઇન પોતે, અને પછી ઓટો હાન, સ્ટ્રાસમેન, લિઝ મિટનર, ઓટો ફ્રિશ, આ બધા વૈજ્ઞાનિકોએ પાયાનું કામ કર્યું. ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આમાંથી હથિયાર બનશે.
તો પછી આ શુદ્ધ વિજ્ઞાનમાંથી લશ્કરી હથિયાર બનવા તરફનો વળાંક ક્યારે આવ્યો, શું થયું?
મુખ્ય વળાંક આવ્યો 1938-39માં. જર્મનીમાં ઓટો હાન અને સ્ટ્રાસમેને ન્યુક્લિયર ફિશનની શોધ કરી, અને લિઝ મિટનર અને ઓટો ફ્રિશે એને સૈદ્ધાંતિક રીતે સમજાવ્યું. હવે એ સમયે યુરોપમાં નાઝી જર્મનીનો ખતરો વધી રહ્યો હતો, એટલે અમેરિકામાં જે યુરોપિયન વૈજ્ઞાનિકો હતા, ખાસ કરીને લિયો સિઝાર્ડ જેવા, એમને ડર લાગ્યો કે જો નાઝીઓએ પહેલા બોમ્બ બનાવી લીધો તો. બસ આ ડરને કારણે જ એમને આઇન્સ્ટાઇનને મનાવ્યા કે તમે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને પત્ર લખો.
અચ્છા, પેલો પ્રખ્યાત આઇન્સ્ટાઇન સિઝાર્ડ પત્ર, અને એના કારણે જ મેનહેટન પ્રોજેક્ટ શરૂ થયો, જે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી ગુપ્ત વૈજ્ઞાનિક પ્રોજેક્ટ ગણાય છે.
બરાબર. એ પ્રોજેક્ટનું કદ અને ગુપ્તતા અકલ્પનીય હતા. હજારો લોકો કામ કરતા હતા, પણ મોટાભાગનાને ખબર જ નહોતી કે છેવટે શું બની રહ્યું છે. એના વૈજ્ઞાનિક વડા હતા જે રોબર્ટ ઓપેનહાઇમર, ખૂબ જ તેજસ્વી પણ એમ કે જટિલ વ્યક્તિત્વ, અને લશ્કરી વડા હતા જનરલ લેસ્લી ગ્રોવ્સ. પુસ્તકમાં આ પ્રોજેક્ટના પડકારોની વાત છે, જેમ કે યુરેનિયમને શુદ્ધ કરવું, જે બહુ અઘરું હતું, પ્લુટોનિયમ બનાવવું, કેટકેટલી મુશ્કેલીઓ હતી.
આટલી બધી મહેનત પછી પહેલી વાર જ્યારે એ વસ્તુ, એ બોમ્બ સફળ થયો, એ ક્ષણ કેવી હશે? પુસ્તકમાં ટ્રિનિટી ટેસ્ટનું વર્ણન છે.
ગેજેટ નામનો પહેલો ટેસ્ટ. પુસ્તક વર્ણવે છે કે કેવી રીતે બધા વૈજ્ઞાનિકોના શ્વાસ થંભી ગયા હતા. ઉત્સુકતા હતી, ડર પણ હતો, અને પછી જે વિસ્ફોટ થયો, આંખો ધાંધી નાખે એવો પ્રકાશ, આકાશને આંબી જાય એવો મશરૂમ આકારનો ગોટો, અને ધરતી ધ્રુજારી દે એવી ગર્જના.
બાપરે.
અને ત્યારે જ ઓપનહાઇમરના મનમાં ભગવદ્ગીતાનો શ્લોક આવ્યો હતો, કાલોસ્મી લોકક્ષય કૃત પ્રબુદ્ધો, હવે હું મૃત્યુ બન્યો છું વિશ્વનો વિનાશક. આ શબ્દો, એમાં વૈજ્ઞાનિક સિદ્ધિનો આનંદ પણ છે અને સાથે એક ભયાનક નૈતિક બોજ પણ.
એક ક્ષણે ઇતિહાસ બદલાઈ ગયો. હવે માત્ર સિદ્ધાંત નહોતો, વાસ્તવિકતા હતી. આનાથી આપણે પુસ્તકના બીજા ભાગ પર આવીએ, બોમ્બ અને શીતયુદ્ધ. ટ્રિનિટી પછી શું થયું? દુનિયાએ આ વિનાશકનો ઉપયોગ જોયો.
હા, તરત જ ટ્રિનિટીના થોડા જ અઠવાડિયામાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા હતા હેરી ટ્રુમેન. એમણે જાપાન સામે આ હથિયાર વાપરવાનો નિર્ણય કર્યો, કારણ બીજું વિશ્વયુદ્ધ જલ્દી પૂરું કરવું હતું. 6 ઓગસ્ટે હિરોશિમા પર લિટલ બોય પડ્યો યુરેનિયમ બોમ્બ અને 9 ઓગસ્ટે નાગાસાકી પર ફેટમેન પ્લુટોનિયમ બોમ્બ.
અને એની અસર?
પુસ્તકે વિનાશનું એ માનવીય તબાહીનું વર્ણન કરે છે. લાખો લોકો તરત મૃત્યુ પામ્યા અને એનાથી પણ વધુ લોકો પર રેડિયેશનની લાંબા ગાળાની અસરો થઈ. આ હુમલા પછી જાપાને શરણાગતિ સ્વીકારી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, પણ પરમાણુ યુગનો એક કાળો અધ્યાય શરૂ થયો અને નૈતિક સવાલો ઊભા થયા જે આજ સુધી ચાલુ છે.
દુનિયા આખી હચમચી ગઈ હશે, પણ અમેરિકા પાસે આ બોમ્બની મોનોપોલી લાંબો સમય ન રહી, ખરું ને? પછી તો પેલી સુપર બોમ્બની રેસ શરૂ થઈ ગઈ, હાઇડ્રોજન બોમ્બ. હા,
એ બીજો મોટો વળાંક. 1949માં સોવિયત યુનિયને પોતાનો અણુ બોમ્બ ફોડ્યો. અમેરિકા માટે આ મોટો આંચકો હતો, એટલે તરત જ અમેરિકામાં દબાણ વધ્યું કે આપણે આનાથી પણ વધુ શક્તિશાળી હથિયાર બનાવવું જોઈએ. હાઇડ્રોજન બોમ્બ, જે ફ્યુઝન પર આધારિત હતો, એને સુપર કહેતા હતા. પણ અહીં પણ મતભેદ હતા.
મતભેદ કોની વચ્ચે?
વૈજ્ઞાનિકો અને નીતિ ઘડનારાઓ વચ્ચે. ઓપેનહાઇમર જેવા કેટલાક માનતા હતા કે આવું હથિયાર નૈતિક રીતે ખોટું છે અને કદાચ જરૂર પણ નથી. પણ એડવર્ડ ટેલર, જેમને હાઇડ્રોજન બોમ્બના પિતા કહેવાય છે, અને લશ્કરી નેતાઓ, એ લોકો બનાવવાના પક્ષમાં હતા.
અને છેવટે કોનું ચાલ્યું? ટ્રુમેને મંજૂરી આપી દીધી.
હા, નવેમ્બર 1952માં અમેરિકાએ આઈવી માઇક નામનો પહેલો થર્મોન્યુક્લિયર ટેસ્ટ કર્યો. એ હિરોશિમા બોમ્બ કરતાં લગભગ 1000 ગણો શક્તિશાળી હતો. વિચાર કરો, પેસિફિકમાં એક આખો ટાપુ જ ગાયબ થઈ ગયો. અને પછી 1953માં સોવિયત યુનિયને પણ પોતાનો હાઇડ્રોજન બોમ્બ બનાવી લીધો. બસ શસ્ત્ર સ્પર્ધા એક નવા, વધુ ભયાનક સ્તરે પહોંચી ગઈ.
1000 ગણો શક્તિશાળીઓ, બાપરે, કલ્પના બહારની વાત છે. આનાથી તો પેલો પરસ્પર ખાતરીપૂર્વકનો વિનાશ, એટલે કે મેડનો સિદ્ધાંત વધુ મજબૂત થયો હશે ને?
ચોક્કસપણે. હવે બંને મહાસત્તાઓ પાસે એકબીજાનો સંપૂર્ણ નાશ કરવાની ક્ષમતા હતી. આમાંથી જ નિવારણ ડિટેરન્સનો ખ્યાલ આવ્યો, જે છેવટે મેડમાં પરિણમ્યો, મ્યુચ્યુઅલી અશ્યોર્ડ ડિસ્ટ્રક્શન. એની પાછળનો તર્ક શું? કે જો બંને પક્ષ પાસે એટલી તાકાત હોય કે પહેલો હુમલો સહન કર્યા પછી પણ વળતો હુમલો કરીને સામા પક્ષનો ખાત્મો બોલાવી શકે, જેને સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી કહેવાય, તો કોઈ પહેલો હુમલો કરવાની હિંમત જ ન કરે, કારણ કે એનો મતલબ પોતાનો પણ વિનાશ.
આ તો કેવો તર્ક છે, ગાણપણ જેવું લાગે છે. શાંતિ જાળવવા માટે સંપૂર્ણ વિનાશની ધમકી પર આધાર રાખવો, શું આ સિદ્ધાંતની ક્યારેય કસોટી થઈ? મતલબ કોઈ એવી સ્થિતિ આવી કે?
હા, આવી હતી, અને એ હતી 1962ની ક્યુબન મિસાઇલ કટોકટી. પુસ્તક એને એકદમ વિગતે સમજાવે છે. જ્યારે અમેરિકાને ખબર પડી કે સોવિયત યુનિયને ક્યુબામાં પરમાણુ મિસાઇલો ગોઠવી દીધી છે, ત્યારે 13 દિવસ સુધી દુનિયા શાબ્દિક રીતે પરમાણુ યુદ્ધની ધાર પર હતી.
13 દિવસ?
હા,
કલ્પના કરો, એ સમયના નેતાઓ પર કેનેડી અને ખ્રુશ્ચેવ કેટલું દબાણ હશે. એક નાની સરખી ભૂલ, એક ખોટો સંદેશ, અને બધું ખતમ થઈ જાત. પુસ્તકે તણાવ, એ ગભરાટ અને બંને પક્ષોએ કેવી રીતે સમજદારીથી મામલો થાળે પાડ્યો એનું વર્ણન કરે છે. આ કટોકટીએ દુનિયાને બતાવી દીધું કે મેડ કેટલું ખતરનાક છે.
રૂવાણા ઊભા થઈ જઈએ વિચારીને પણ.
તો આ મેડ અને ક્યુબન કટોકટી, આ બધા ભયની સામાન્ય લોકોના જીવન પર, સમાજ પર શું અસર થઈ? આનાથી આપણે પુસ્તકના 3જા ભાગ પર આવીએ, બોમ્બ સાથે જીવવું અને નવો પરમાણુ યુગ.
અસર તો ઘણી ઊંડી થઈ, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં. 1950-60ના દાયકામાં આ ભય લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયો હતો. સ્કૂલોમાં ડક એન્ડ કવર ડ્રિલ થતી, એટલે કે સાયરન વાગે તો માથું નીચું કરીને ટેબલ નીચે સંતાઈ જવાનું. લોકો પોતાના ઘરમાં ફોલઆઉટ શેલ્ટર બનાવતા, પરમાણુ હુમલા પછી બચવા માટેના ભૂગર્ભ બંકર જેવા. એક આખી પરમાણુ સંસ્કૃતિ જ ઊભી થઈ ગઈ હતી. પણ
શું?
પણ આ જ ભયે એક બીજી વસ્તુને પણ જન્મ આપ્યો, એક શક્તિશાળી વૈશ્વિક પરમાણુ વિરોધી ચળવળ.
અચ્છા, પેલું બાંધ બોમ્બવાળા આંદોલનો?
હા, બરાબર. દુનિયાભરમાં લોકો રસ્તા પર ઉતર્યા, વિરોધ પ્રદર્શનો કર્યા, સરકારો પર દબાણ કર્યું કે ભાઈ આ શસ્ત્રો ઓછા કરો, નિયંત્રણ લાવો. અને આ જનતાના દબાણને કારણે જ 1963માં આંશિક પરીક્ષણ પ્રતિબંધ સંધિ જેવી સમજૂતીઓ થઈ, જેનાથી વાતાવરણમાં, પાણીમાં કે અવકાશમાં પરમાણુ પરીક્ષણો બંધ થયા. એ સામાન્ય માણસનો અવાજ હતો શસ્ત્ર સ્પર્ધા સામે.
પણ તેમ છતાં શસ્ત્રોનો ફેલાવો તો અટક્યો નહીં હે ને, જેને આપણે પ્રસાર કહીએ છીએ.
ના, એ ન અટક્યો. અમેરિકા અને સોવિયત યુનિયન પછી યુકે, ફ્રાન્સ, ચીન, આ પાંચ મુખ્ય દેશો તો બન્યા જ. એમને પરમાણુ ક્લબ કહેતા. પણ પછી ભારત આપણે 1974 અને 1998માં પરીક્ષણ કર્યા, પાકિસ્તાન 1998માં, ઇઝરાયેલ જે કહેતું નથી પણ બધા માને છે કે એમની પાસે જ છે,
અને ઉત્તર કોરિયા પણ.
હા, ઉત્તર કોરિયાએ તો 21મી સદીમાં કર્યા. દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા હતા પણ પછી જાતે જ નાશ કરી દીધા. એટલે પ્રસાર તો થતો જ રહ્યો.
અને પેલું સોવિયેટ યુનિયન તૂટ્યું પછી તો લૂઝ ન્યુક્સનો ખતરો પણ ઊભો થયો હતો રે, એટલે કે કોઈ શસ્ત્ર ખોટા હાથમાં જતું રહેતો.
હા, 1991 પછી એ બહુ મોટી ચિંતા હતી કે સોવિયેટના વિરાટ ભંડારમાંથી કોઈ બોમ્બ કે સામગ્રી આતંકવાદીઓ કે કોઈ નાના મોટા દેશના હાથમાં ન આવી જાય. જો કે એને રોકવા માટે ઘણા પ્રયાસો થયા, પણ આનાથી ખતરાનું સ્વરૂપ બદલાયું. હવે ડર ખાલી બે મહાસત્તા વચ્ચેના યુદ્ધનો નહોતો રહ્યો, પણ વધુ ફેલાયેલો, વધુ અણધાર્યો બની ગયો.
પેલો પાકિસ્તાની વૈજ્ઞાનિક હતો ને, એક્યુ ખાન.
હા હા, યાદ છે.
એણે જે રીતે ગેરકાયદેસર રીતે પરમાણુ ટેકનોલોજી બીજા દેશોને વેચી, એ આ નવા પ્રકારના પ્રસારનું ઉદાહરણ છે.
એટલે હવે આપણે નવી પરમાણુ સદીમાં છીએ, જ્યાં જૂના ખતરા તો છે જ, પણ નવા પડકારો પણ છે. ચોક્કસ, પુસ્તક આજના ખતરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને ઉત્તર કોરિયા, જેણે બધા પ્રતિબંધો છતાં શસ્ત્રો અને મિસાઇલો બનાવ્યા જ છે, અને ઈરાન, જેના પરમાણુ કાર્યક્રમ પર દુનિયાની નજર છે. અહીં પછી પેલી અપ્રસાર સંધિ એનપીટીની વાત આવે છે, જેનો હેતુ પ્રસાર રોકવાનો અને નિશસ્ત્રીકરણ તરફ જવાનો છે. એ કેટલી સફળ રહી, એની મર્યાદાઓ શું છે, એની ચર્ચા છે.
અને પેલી આઈએઈએ જેવી સંસ્થાઓ.
હા, આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી જે દેખરેખ રાખે છે, એના મહત્વની પણ વાત છે. ટૂંકમાં નિષ્કર્ષ એ જ છે કે મેનહેટન પ્રોજેક્ટનો વારસો હજુ જીવંત છે, ખતરો ગયો નથી, બસ એનું રૂપ બદલાયું છે, વધુ જટિલ, વધુ ફેલાયેલું અને કદાચ વધુ અણધાર્યું.
આ પુસ્તક ખરેખર બહુ વિશાળ ફલકને આવરી લે છે. જો આપણે આમાંથી મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? પહેલો તો પેલો પરમાણુ વિરોધાભાસ જ મગજમાં આવે છે.
હા, એ તો મુખ્ય થીમ છે જ, વિજ્ઞાનની બેધારી તલવાર. જે શક્તિ અકલ્પનીય લાભ આપી શકે, એ જ શક્તિ સર્વનાશ પણ નોતરી શકે. અને પેલી વાત કે શસ્ત્રો શાંતિ પણ લાવે, નિવારણથી અને વિનાશ પણ. આપણા પાડોશમાં જોઈ લો ને, ભારત પાકિસ્તાન બંને પાસે ન્યુક્લિયર વેપન્સ છે. સિદ્ધાંત મુજબ તો આનાથી મોટું યુદ્ધ ટળવું જોઈએ, પણ તણાવ, સરહદ પર અથડામણો, એ તો ચાલુ જ રહે છે.
આજ તો વિરોધાભાસ છે.
સાચી વાત. બીજો મુદ્દો એ કે કેવી રીતે ટેકનોલોજી નીતિને દોરે છે. મતલબ કે ઘણીવાર નવી ટેકનોલોજી એટલી ઝડપથી આવે છે કે સમાજ અને સરકારો એને સમજવામાં, એના નિયમો બનાવવામાં પાછળ રહી જાય છે.
બિલકુલ. અને એના પરિણામો આપણે ધાર્યા ન હોય એવા આવે. મેનહેટન પ્રોજેક્ટના વૈજ્ઞાનિકોએ ક્યાં ધાર્યું હતું કે એમની શોધ દુનિયાને અહીં લાવી દેશે? આજે પણ એવું જ છે. જો સાયબર ટેકનોલોજી છે, એઆઈ છે, એનાથી પરમાણુ હથિયારોની સુરક્ષા સામે કેવા નવા જોખમો ઊભા થઈ શકે છે એની ચિંતા છે. ટેકનોલોજી જાણે હંમેશા આપણી સમજ કરતાં એક ડગલું આગળ જ રહે છે. ત્રીજો સંદેશ જે મને બહુ અસર કરી ગયો તે છે પરમાણુ શસ્ત્રોની સ્થાયીતા. એકવાર આ જ્ઞાન દુનિયામાં આવી ગયું પછી એને ભૂસી નથી શકાતું.
બરાબર કહ્યો. તમે કદાચ બધા બોમ્બનો નાશ કરી દો, પણ એને બનાવવાનું જ્ઞાન એને કેવી રીતે મિટાવશો? વોલ્વર્ટન કહે છે કે આનો મતલબ એ થયો કે પરમાણુ પ્રસાર એ કોઈ એવી સમસ્યા નથી જેનો કાયમી ઉકેલ આવી જાય.
ના, એ એક કાયમી પડકાર છે જેનું આપણે સતત ધ્યાન રાખવું પડશે, એને મેનેજ કરવું પડશે. અને આ વાત ભારત જેવા દેશ માટે, આપણી લાંબા ગાળાની સુરક્ષા નીતિ માટે કેટલી મહત્વની છે. આપણે આ ખતરા સાથે જીવવાનું છે. ચોથો મુદ્દો છે માનવ પરિબળ. આટલી જટિલ, આટલી ખતરનાક ટેકનોલોજી, પણ એને ચલાવનારા તો માણસો જ છે. અને માણસ ભૂલ કરી શકે છે, ખોટો નિર્ણય લઈ શકે છે, ગભરાઈ શકે છે.
હા, અને ઇતિહાસમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં માંડ માંડ પરમાણુ યુદ્ધ થતા રહી ગયું. ક્યુબન કટોકટી તો સૌથી મોટો દાખલો છે, પણ નાના મોટા બીજા ઘણા પ્રસંગો બન્યા છે. આ બતાવે છે કે એકદમ સચોટ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, સુરક્ષાના નિયમો અને સેના પર નાગરિકોનું નિયંત્રણ કેટલું જરૂરી છે. ભારતમાં પણ આના પર બહુ ભાર મુકાય છે. અને પેલી વાત પણ મહત્વની છે કે કેવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ તરત જ રાજકીય અને લશ્કરી હેતુઓ માટે થવા માંડે છે.
અને છેલ્લે આ બધાની વચ્ચે સતત ચાલતું નૈતિક દ્વંદ્વ. શું આવા શસ્ત્રો બનાવવા જોઈતા હતા, વાપરવા જોઈતા હતા? આજે એની સાથે કેવી રીતે જીવવું?
આ સવાલો તો મેનહેટન પ્રોજેક્ટના સમયથી છે અને આજે પણ એટલા જ સાચા છે. ઓપેનહાઇમર પોતે આખી જિંદગી આ નૈતિક બોજ નીચે જીવ્યા. ભારતની જે નો ફર્સ્ટ યુઝ નીતિ છે કે અમે પહેલા પરમાણુ હુમલો નહીં કરીએ, એ પણ ક્યાંક ને ક્યાંક આ નૈતિક વિચારધારાનું જ પ્રતિબિંબ છે જે ગાંધીજીના વિચારો સાથે પણ જોડાયેલું છે. આ પુસ્તક આપણને આ નૈતિક સવાલો પર વિચારવા મજબૂર કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે વાંચ્યા પછી પણ મનમાં ઘૂમ્યા કરે. ચાલો એમાંથી અમુક પર વાત કરીએ. પહેલો વિચાર જે ઓપનહેમરના ભાવ સાથે જોડાયેલો છે, ભૌતિકશાસ્ત્રીઓએ પાપ જાણ્યું છે અને આ એવું જ્ઞાન છે જે તેઓ ગુમાવી શકતા નથી.
આ બહુ ઊંડી વાત છે. એ બતાવે છે કે વૈજ્ઞાનિક શોધ સાથે કેવી નૈતિક જવાબદારી જોડાયેલી છે. એકવાર તમે કંઈક એવું બનાવી દીધું જે દુનિયાનો નાશ કરી શકે, પછી તમે એ જાણકારી અને એની જવાબદારીમાંથી ક્યારેય છટકી ન શકો. જાણે વૈજ્ઞાનિકોની નિર્દોષતાનો અંત આવી ગયો હોય.
બીજો વિચાર હિરોશિમા વિશે છે. હિરોશિમા એક સીમાચિહ્ન હતું. માનવતાએ પ્રથમ વખત પોતાના વિનાશના તકનીકી સાધનો હાથ ધર્યા.
હા, આ ઇતિહાસમાં એક સ્પષ્ટ ભેદરેખા દોરે છે. હિરોશિમા પહેલાંની દુનિયા અને પછીની દુનિયા. એક ક્ષણથી માનવજાતિનું ભવિષ્ય એના પોતાના હાથમાં આવી ગયું. આપનું ટકી રહેવું હવે કુદરત પર નહીં, પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત બની ગયું.
ત્રીજો વિચાર નિવારણની મર્યાદા વિશે. નિવારણ ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી તે નિષ્ફળ ન જાય, અને જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે પરિણામો અકલ્પનીય હોય છે.
આ મેડના સિદ્ધાંતની ક્રૂર વાસ્તવિકતા છે. એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. જ્યાં સુધી બેલેન્સ રહે ત્યાં સુધી ઠીક છે, પણ જો જરાક લપસ્યા તો સીધા ખાઈમાં, સર્વનાશ. આ વિચાર આપણને ચેતવે છે કે નિવારણ પર આંધળો ભરોસો ન કરાય, સતર્ક રહેવું પડે.
ચોથો વિચાર જેની આપણે પહેલાં પણ વાત કરી, પરમાણુ શસ્ત્રો બનાવવાનું જ્ઞાન ભૂસી શકાતું નથી. જે પ્રસારને ઉકેલી શકાય તેવી સમસ્યાને બદલે કાયમી પડકાર બનાવે છે.
આ ફરી યાદ અપાવે છે કે પરમાણુ નિશસ્ત્રીકરણ કેટલું મુશ્કેલ, કદાચ અશક્ય છે. ભલે બધા હથિયારોનો નાશ થઈ જાય, પણ એને ફરી બનાવવાની જાણકારી તો રહેશે જ. એટલે આ ખતરાનું સતત સાવચેતીપૂર્વક સંચાલન કરવું જ પડશે. બીજો કોઈ રસ્તો નથી.
અને છેલ્લો વિચાર, જે થોડો અલગ છે, કદાચ થોડો આશાવાદી, પરમાણુ યુગે સહિયારા વૈશ્વિક જોખમને કારણે આપણને બધાને વિશ્વના નાગરિક બનાવ્યા છે.
હા, આ એક રસપ્રદ દ્રષ્ટિકોણ છે. પરમાણુ ખતરો કોઈ દેશની સરહદ જોતો નથી. જો યુદ્ધ થાય તો અસર આખી દુનિયા પર થશે. આજે સહિયારો ભય છે, એણે કદાચ આપણને એ સમજવામાં મદદ કરી છે કે આપણે બધા એક જ નાવમાં સવાર છીએ. આપણી સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે. આ ભાવના કદાચ આંતરરાષ્ટ્રીય સહકાર અને વાતચીત માટે પ્રેરણા બની શકે.
આ બધું જાણ્યા પછી એક સામાન્ય વ્યક્તિ માટે આ પુસ્તકની માહિતી, એનું જ્ઞાન રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે. સૌથી પહેલું તો એ આપણને વધુ માહિતગાર નાગરિક બનાવે છે. જ્યારે આપણે ટીવી પર જોઈએ કે છાપામાં વાંચીએ, ઉત્તર કોરિયાએ મિસાઇલ છોડી, ઈરાન પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું છે, ભારતની પરમાણુ નીતિ શું છે, ત્યારે આ પુસ્તક આપણને એનો સંદર્ભ સમજવામાં મદદ કરે છે. આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ કે આ બધું શું ચાલી રહ્યું છે અને એનું મહત્વ શું છે.
બરાબર. બીજું, આજના જમાનાની ભૂરાજનીતિ એટલે કે જીઓપોલિટિક્સ સમજવામાં મદદ મળે. પરમાણુ શસ્ત્રો આજે પણ મોટી શક્તિઓ, અમેરિકા, રશિયા, ચીન, એમના સંબંધો નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. અને આપણા વિસ્તારમાં જુઓ તો ભારત, પાકિસ્તાન, ચીન, એમની વચ્ચેના સમીકરણો સમજવા માટે પણ આ પરમાણુ પાસાને ધ્યાનમાં લેવું જ પડે.
ત્રીજું,
આ પુસ્તકમાંથી, ખાસ કરીને મેનહેટન પ્રોજેક્ટની વાર્તામાંથી, બીજા ક્ષેત્રોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પણ ઘણું શીખી શકે છે. આજે જે લોકો એઆઈ પર કામ કરે છે, જેનેટિક એન્જિનિયરિંગ પર કામ કરે છે કે બીજી કોઈ શક્તિશાળી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, એમના માટે આ એક ચેતવણી છે કે ભાઈ, નવી શોધ સાથે બહુ મોટી નૈતિક જવાબદારી પણ આવે છે.
અને છેલ્લે કદાચ સૌથી અગત્યનું, તે આપણને કૂટનીતિ અને શસ્ત્ર નિયંત્રણના પ્રયાસોનું મૂલ્ય સમજાવે છે. જ્યારે આપણે સમજીએ કે આ હથિયારો કેટલા ભયાનક છે અને ક્યુબન મિસાઇલ કટોકટી જેવી ઘટનાઓમાં દુનિયા કેટલી વાર બચી છે, ત્યારે આપણને પેલી આંતરરાષ્ટ્રીય સંધિઓ જેમ કે એનપીટી અને આઈએએ જેવી સંસ્થાઓ જે આ ખતરાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે, એની કિંમત સમજાય છે.
બિલકુલ. એ આપણને યાદ અપાવે છે કે વાતચીત, સંવાદ, શાંતિપૂર્ણ ઉકેલ એ કેટલું જરૂરી છે.
આ ખરેખર એક બહુ જ ઊંડી અને આંખ ખુલી નાખે એવી ચર્ચા રહી. આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આ પુસ્તકમાંથી વ્યક્તિગત રીતે તમને સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ અથવા કઈ વાત જાણીને આશ્ચર્ય થયું?
મારા માટે કદાચ પેલો વિચાર કે જ્ઞાન ભૂંસી શકાતું નથી, એ સૌથી વધુ અસર કરી ગયો. એ અહેસાસ કે માનવજાતિએ કંઈક એવું શોધી કાઢ્યું છે જેણે એને કાયમ માટે બદલી નાખી છે અને હવે આપણે એની સાથે જીવવાનું છે. બીજું, એ જાણવું કે ઇતિહાસમાં કેટલી બધી વાર આપણે માનવીય ભૂલને કારણે કે ગેરસમજને કારણે કે ફક્ત નસીબ જોગે પરમાણુ યુદ્ધની કેટલી નજીક પહોંચી ગયા હતા, એ જાણીને પણ ચિંતા થાય છે.
અને મારા માટે કદાચ પેલો પરમાણુ વિરોધાભાસ સૌથી વધુ યાદ રહેશે. એ સતત ખેંચતાણ કે જે વસ્તુ સુરક્ષા માટે બનાવી, એ જ સૌથી મોટો ખતરો બની ગઈ. અને એ પણ કે કેવી રીતે શુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસા આટલી ઝડપથી રાજકીય અને લશ્કરી હથિયારમાં ફેરવાઈ ગઈ, એ આપણને ટેકનોલોજી અને સત્તા વચ્ચેના સંબંધ વિશે વિચારવા મજબૂર કરે છે.
તો સારાંશમાં કહીએ તો માર્ક વોલ્વર્ટનનું પુસ્તક ન્યુક્લિયર વેપન્સ આપણને યાદ અપાવે છે કે પરમાણુ શસ્ત્રોનો ઇતિહાસ, એની પાછળનું વિજ્ઞાન, રાજકારણ, નૈતિકતા, આ બધું સમજવું એ ખાલી ઇતિહાસનો વિષય નથી, એ આપણી આજની દુનિયાને સમજવા અને ભવિષ્યમાં સુરક્ષિત રહેવા માટે ખૂબ જરૂરી છે.
એકદમ સાચી વાત. આ કોઈ ભૂતકાળનો મુદ્દો નથી, પણ એક જીવંત વાસ્તવિકતા છે જેની સાથે આપણે સતત કામ પાડવાનું છે. અને આ પુસ્તક એ સમજવા માટે એક સરસ શરૂઆત કરાવે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.